તારીખ 8/12/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 757 અને 758 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 437.
સ્વામી કાર્તિકેયાનુ દીક્ષાની 189-193 ગાથાના પ્રવચનો પરથી પ્રશ્ન એ કયો છે, જીવ હર્ષોકને તો પોતાના પરિણામમાં ભોગવે છે અને એ હર્ષોકને ભોગવતો પોતાના પરિણામને ભોગવતો પરદ્રવ્યને તો ભોગવી શકતો નથી. તો તે સ્વર્ગ નરક આદિ ભોગ્ય સ્થાન છે એની તો કોઈ આવશ્યકતા રહી નહીં, એનું કોઈ મહત્વ રહ્યું નહીં, એનું શું સ્થાન છે? એ તો અનાવશ્યક વસ્તુ ઠરી. આવો પ્રશ્ન છે, તેનો ઉત્તર આપે છે. ઉપાદાન તરીકે તો પોતે પોતાના હર્ષોક્ષોક નો ભોગતા છે, પણ તે વખતે નિમિત્ત તરીકે કેવો સંયોગ હોય છે તે બતાવ્યું છે. શું છે કે સામાન્ય રીતે સ્થૂળ વિચારણા, સ્થૂળ જ્ઞાનને લઈને સ્થૂળ વિષયો પ્રત્યે ધ્યાન દોરાય છે માણસનું, અને સૂક્ષ્મ વસ્તુ અને સૂક્ષ્મ ભાવોથી પ્રાય અજાણ્યો રહે છે. પ્રશ્નકારે દલીલ આપી કે સ્વર્ગ નરક તો છે જીવને પુણ્ય પાપના ફળ ભોગવવા માટે, એટલે કે સુખ દુઃખ ભોગવવા માટે સ્વર્ગ નર્ક છે એને એમ પૂછી શકાય. પ્રશ્નકર્તાને એમ પૂછી શકાય કે નિગોદમાં તો કોઈ નરક જેવા સંયોગો નથી, નર્કના સંયોગો તો એટલા બધા પ્રત્યક્ષ દુઃખદાયી છે, એવા સંયોગો તો નિગોદને નિગોદના જીવને નથી, છતાં નર્ક નર્ક કરતા નિગોદનું દુઃખ અનંત ગુણ છે. જો સંયોગોથી દુઃખનું માપ હોત તો આમ ન બનત, અને તેથી જ નર્ક કરતા નિગોદનું દુઃખ અનંત ગુણ છે એવું લોકો જાણતા પણ નથી. નર્કના દુઃખને સમજે છે પણ નિગોદના દુઃખને સમજતા નથી, કેમ કે સંયોગની પ્રતિકૂળતા તે દુઃખ એવો સિદ્ધાંત એને સમજાયો હોવાથી સંયોગની પ્રતિકૂળતા ન દેખાય ત્યાં દુઃખ પણ નથી એને જોવામાં આવતો, એટલે નિગોદના દુઃખને એ સમજી શકતા નથી. પણ સુખ દુઃખનો ઉપાદાન તરીકે વિચાર કરવો જોઈએ. અહીંયા એ વાત ઉત્તરમાં લીધી છે કે ઉપાદાન તરીકે તો પોતે પોતાના હર્ષ શોકનો જ ભોગતા છે, પોતાના પરિણામમાં શોકનો અભાવ હોય તો સંયોગો પ્રતિકૂળતાના ન હોય તો પણ દુઃખને ભોગવે છે કે નહીં? બહારમાં સર્વ અનુકૂળતાના પ્રસંગ હોય છતાં ભૂતકાળનો કોઈ પ્રસંગ સંભાળીને પણ દુઃખનો અનુભવ કરે છે કે રડવા લાગે કે તેદી અમને આમ કહી દીધું હતું, તેદી અમને આવું થયું હતું, આવી પ્રતિકૂળતા આવી પડી હતી, પણ અત્યારે શું છે? હવે અત્યારે તો કાંઈ છે નહીં એમાંથી, પણ સંભાળી સંભાળીને યાદ કરીને પણ પોતાના પરિણામના શોકને ભોગવે છે અનુકૂળ પદાર્થો તે વખતે એને સુખ આપી શકતા નથી, એમ સિદ્ધ કરે છે કે પદાર્થોને કારણે સુખ દુઃખ નથી, બાહ્ય પદાર્થોને કારણે ખરેખર સુખ દુઃખ નથી. ઉપાદાન તરીકે તો પોતે પોતાના હર્ષોકનો જ ભોગતા છે. આ અનુભવથી વિચારે કે ખરેખર પોતે સુખ દુઃખને ભોગવે છે, એમાં પોતાના પરિણામ ભોગવાય છે, ભોગવાય છે એટલે અનુભવ રૂપ થાય છે કે પર પદાર્થ અનુભવ રૂપ થાય છે. એક દ્રષ્ટાંત ગુરુદેવ આપતા, એક માણસને રોજ ચૂરમાનો લાડવો ખાવા માટે જોઈએ, સંપન્ન માણસ એટલે દરરોજ એના માટે ચૂરમું બને અને રોજ એને ચૂરમું પીરસાય, દાળ ભાત શાક રોટલી ખાય પણ ચૂરમાનો તો લાડવો પીરસાય. એમાં કોઈ યુવાન ઉંમરમાં પુત્રનું મૃત્યુ થયું, યુવાન પુત્ર મરી ગયો, સ્મશાન જઈને આવ્યા, જમવાનો સમય થયો એટલે ચૂરમાનો લાડવો કરીને મૂક્યો એના માણસ, કેમ કે પરિવારના બીજા સભ્યો જાણતા હતા કે ચૂરમા વગર આમને જમવું ફાવતું નથી. એટલે પેલા એ કહ્યું કે આ શું કરો છો, હજી તો આ જુવાન જોજ છોકરાને બાળીને આયલા આવીએ છીએ અને આ ઘરે આવીને ચૂરમું ખાવાનું છે. કે વાત તો આપની બરાબર છે પણ આપને ચૂરમા વગર કેવી રીતે ફાવશે. ઠીક, હવે જો એમાંથી સુખ આવતું હોત તો એ વખતે પણ એને નિષેધ ન કર્યો હોત, એ કાયમ એના સુખનું કારણ હતું એમ સમજીને દેવામાં આવ્યો. જો એ સુખનું કારણ હોત તો એનો નિષેધ કેમ કરે તે. એટલે સંયોગ ઉપર આરોપ કરાય છે સુખ દુઃખ રૂપી. એ તો એ વખતે એમ કે આ અમને દુઃખનું કારણ થશે, લાડવાઓ ખાવાથી અત્યારે સુખ નહીં થાય, ઉલટાનું દુઃખ થઈ જશે અમને, એમ કહે છે. કહે છે કે ખરેખર જીવ પોતાના પરિણામને, પરિણામમાં રહેલા સુખ દુઃખના ભાવને ભોગવે છે. સ્વર્ગ અને નર્કનો સંયોગ હોય ત્યારે સાથે સાથે ભાવને અનુકૂળ સંયોગ હોય તો એનું જ્ઞાન કરાવવામાં આવે છે. જો એ સંયોગો એને ભાવને અનુકૂળ ન હોય તો શું જ્ઞાન કરાવે. પ્રતિકૂળ સંયોગો સાથે તો મેળ ખાતો નથી. જેમ કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ નર્કમાં સુખી છે, ગયા છે નર્કમાં, પૂર્વ કર્મનો ઉદય વર્તે છે, સૈનિક મહારાજા છે, નર્કમાં દુઃખ નથી, નર્કના સંયોગો છે ને કે સંયોગો છે પણ એમને દુઃખ નથી. સંયોગોથી ભિન્ન પીડા છે ને અંતર સુખ અંદરથી પ્રગટ થાય છે, અનુભવ કરે છે. તેથી તેના ઉપર દુઃખનો આરોપ આવતો નથી. અનેક દ્રષ્ટાંતો છે એવા. ડાક્ટરના હાથે દર્દી મરે તો ખૂનનો આરોપ આવતો નથી. ચક્રવર્તી હોય મુનિદશા અંગીકાર કરે તો પાપનો ઉદયથી નિર્ધનતા આવી એવો આરોપ આવતો નથી. કહેવાય કે જો ચક્રવર્તી હતા એવો પાપનો ઉદય આવ્યો કે બધું છૂટી ગયું, નિર્વસ્ત્ર થઈને હાવ નિર્ધન થઈ ગયા, કે એ વાત સાચી નથી. ભલે પૈસા અને નોકર ચાકર ને બહારનો વૈભવની સંયોગ છૂટવા છતાં એને પાપના ઉદયમાં ગણવામાં આવતો નથી, ઉલટાનો ઉદય ગણવો હોય તો એને પુણ્યનો ઉદય ગણવામાં આવે છે. પાપનો ઉદય તો કહેવાતો નથી, દીક્ષાનો ભાવ આવ્યો એનો પુણ્યનો ઉદય. હજી તો પુણ્ય પાપને લોકો બરાબર સમજતા નથી, ધર્મને તો સમજે ક્યાંથી, એ તો ગુપ્ત તત્વ છે. કષાયની મંદતા તે પુણ્ય છે અને કષાયની તીવ્રતા તે પાપ છે. પણ સંયોગ સંયોગ દ્રષ્ટિ હોવાને લીધે સંયોગ ઉપરથી પુણ્ય પાપનું માપ કરવામાં આવે છે અને સંયોગ ઉપરથી સુખ દુઃખનું માપ કરવામાં આવે છે. પછી એને બધે સમાધાન થતું નથી. ક્યાંક મેળ ખાય ત્યારે તો એને એમ લાગે હું સમજુ છું એ બરાબર છે, મેળ ન ખાય ત્યારે એને અસમાધાન ને મૂંઝવણ થાય કે આમ કેમ, આપણે તો આમ માનતા હતા, આમ કેમ થાય છે, આમ કેમ ગણવું. મારી સિદ્ધાંત જુદો છે, તારી સમજણ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ
બદલાય નથી. બરોબર.
સામાન્ય માણસને રોગાદી આવે તો પાપનો ઉદય કહેવાય છે, ધર્મીને પ્રતિકૂળતા આવે તો પાપનો ઉદય નથી કહેવાતો. આપણે થોડો સૂક્ષ્મ દ્રષ્ટાંત છે. સામાન્ય પ્રાણીને શરીરમાં રોગાદી થાય તો એમ કહેવાય કે જો ભાઈ પાપનો ઉદય આવ્યો એટલે એને આ ભોગવવું પડે છે. ધર્મી જીવને કર્ણાનુયોગના હિસાબે પૂર્વના પાપ કર્મનો ઉદય હોવા છતાં એમ ગણાતું નથી કે એવો વ્યવહાર કરાતો નથી કે એમ કહેવાતું નથી. ઉલટાનું એમ કહેવાય છે કે એમને નિર્જરાનો કાળ આવ્યો છે, જૂના કર્મો સાથે હિસાબ ચૂકવે છે અને એ શુદ્ધ થઈ ગયા છે. પ્રતિ સમયે અનન્ય ભાવે મોક્ષ પ્રત્યે ગમન કરે છે, ગતિ કરે છે. એટલે તીવ્ર મુમુક્ષુતાના સદભાવમાં પાપનો ઉદય કહેવાને બદલે નિર્જરાનો કાળ ગણવામાં આવે છે, શુદ્ધતાનો કાળ, શુદ્ધિ વિશેષનો કાળ સમજવામાં આવે છે. પ્રથમનો વ્યવહાર પણ ફરી જાય છે. જેને ઉપાદાનથી અવલોકન કરવાની ઉપાદાનની દ્રષ્ટિ મુખ્ય છે એ બીજી રીતે જોવે છે અને સંયોગ દ્રષ્ટિવાળા બીજી રીતે જોવે છે. એ તો ધર્મીને એમ જોશે, જો મુનિને પૂર્વકર્મનો ઉદય આવ્યો એટલે રોગ થઈ ગયો, એને ઉપસર્ગ થયો, પૂર્વકર્મના પાપે એમને પરિસર થયો, ફલાણું થયું, એમ કહેવાય નહીં, એમ બોલાય નહીં, એ અણસમજણનો પ્રકાર છે. ખરેખર તો એમને શુદ્ધિ વિશેષનો પ્રયોગ કરવાની કુદરતી તક આવી છે. એ કાળની અંદર એ અવળું દેખીતું અવળું પ્રસંગનો જે ઘેરાવો છે એ એમના માટે ઘણું સવળું છે. લોકોને જે અવળું દેખાય છે એમના માટે ઘણું સવળું છે. મોક્ષની પાઘડી હતી, અગ્નિની પાઘડી નહોતી પણ મોક્ષની પાઘડી હતી. સસરા પ્રત્યે ગુસ્સો કરે કે ન કરે, ઉલટોનો વૈરાગ વેજો કે જેને સ્વજન કહીએ એના આવા પરિણામ છે. એ આત્મા તારા અનુભવમાં તું સમાઈ જા, ઉલટ સીધું લે છે. જે કઈ પ્રતિકૂળતા આવે છે તો એમાંથી એને બોધ, જ્ઞાન સમ્યક હોવાથી એનો જે બોધ છે એ બરાબર એને આત્માને શુદ્ધિ થાય એવી રીતે અનુકૂળ કામ કરે છે. બધો આધાર જ્ઞાન અને સમજણ ઉપર છે. પરિણમનનો બધો આધાર એના જ્ઞાન ઉપર ને એની સમજણ ઉપર છે. એનો દ્રષ્ટિકોણ ઉલટો છે એટલે ઊંધું લેવાય છે. સીધો દ્રષ્ટિકોણ હોય તો સીધું લેવાય. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
ભગવાન ઉપસર્ગનું વર્ણન આવે કથામાં.
હા, આવે છે. ઉપસર્ગનું વર્ણન આવે છે. એમાંથી સમજવું શું આટલો પ્રશ્ન છે? શાસ્ત્રમાં તો આવે છે, જે થયું તે આવે છે. ઉપસર્ગ કમર છે ને, કોઈ દેવ મનુષ્ય ઈચ્છા અભિપ્રાય પૂર્વક કોઈ પ્રવૃત્તિ કરે એટલે થાય, એની ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરવી તો ક્યાં શકે છે, પણ અહીંયા એ પ્રકારનો ઉદય હોય એની ઈચ્છાને અનુકૂળ સંયોગો ભજે, આને પ્રતિકૂળ તો આપવું કઈ આપી શકે છે એ પ્રશ્ન છે ને. ભગવાન તો પોતાના ધ્યાન મારીએ છે, પાર્શ્વનાથ ભગવાન તો ધ્યાન મારે છે ને, ધ્યાન છોડીને એની સાથે રાગ દ્વેષ કરતા
બને.
સમજવાનું હેતુ છે એક નો હોય તો એને શાસ્ત્ર શું કહેવા? શા માટે એવું વર્ણન કરવામાં આવ્યું? પાર્શ્વનાથ ભગવાન ને પરિષદ કર્યો કમઠે એવું શા માટે વર્ણન કરવામાં આવ્યું? એવા એવા જે પ્રસંગ પડ્યો પ્રતિકૂળતાનો કે પરિષદનો પ્રસંગ ઉભો થયો એનું વર્ણન શા માટે, હેતુ શું છે એનો? કે એવા પરિષદના કાળમાં પણ પોતે સ્વરૂપ ધ્યાનમાંથી વિચલિત થતા નથી એ દર્શાવવું છે ત્યાં. મુખ્ય વાત તો એ કહેવી છે કે મુખ્ય પરિષદ કેવો છે કે મુખ્ય આ વાત કહેવી છે એ જોવાનું. સ્વર્ગ નર્ક આદિ નો સંયોગ તે નિમિત્ત છે અને તેવા પ્રકારના હર્ષ શોક ને ભોગવવાની લાયકાત વાળા જીવોને તેવો સંયોગ હોય છે. શું કહે છે કે હર્ષ શોક છે એ નૈમિતિક પરિણામ છે. કોના માટે? કે જે સ્વર્ગ નરકાદીના સંયોગને નિમિત્ત બનાવે છે એના માટે, નિમિત્ત બનાવે છે એ તો જે છે તે છે, પણ જેના ઉપર લક્ષ કરવામાં આવે, જેના લક્ષ્ય રાગ દ્વેષ કરવામાં આવે ત્યારે તે બાહ્ય પદાર્થોને નિમિત્ત કહેવામાં આવે છે અને જીવના પરિણામને નૈમિતિક ભાવ કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે સ્વર્ગ નર્ક આદિનો સંયોગ તે નિમિત્ત છે. કોને નિમિત્ત છે? કે જે એને અવલંબે છે એને નિમિત્ત છે. હર્ષોક એને એ નિમિત્તે હર્ષોક થયો કે અરે રે મને આ દુઃખ આપે છે અથવા મને આ સુખનું કારણ છે, તો એવી રીતે જે એને પોતાના હર્ષોકના કારણ રૂપે સ્વીકારે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. જેને હર્ષોકના કારણ રૂપે સ્વીકાર નથી એને એનું એ નિમિત્ત પણ નથી. જેમ કે નરકાદીનો સંયોગ સમ્યક દ્રષ્ટિને દુઃખનું નિમિત્ત નથી, કેમ કે અંદરમાં સુખ ભોગવે છે દુઃખને ભોગવતા નથી, અલ્પ દુઃખને ભોગવે છે એને ગણતા નથી, એને નહીવત ગણવામાં આવે છે. પણ સામાન્ય સંસારી જીવોને હર્ષોકને ભોગવવાની લાયકાત હોય છે, પોતાના પરિણામને રાગાદીને તન્મય થઈને ભોગવે છે ત્યારે તે રાગાદીના વિષયરૂપ સંયોગ હોય છે, રાગ દ્વેષના વિષયરૂપ સંયોગ અનુકૂળ પ્રતિકૂળ હોય છે. એનું જ્ઞાન કરાવવા માટે એમ કહ્યું કે આને સ્વર્ગનું સુખ છે, આને નર્કનું દુઃખ છે, આને શ્રીમંતાઈનું સુખ છે, એનું લક્ષ્ય જોઈને આરોપથી બોલવામાં આવે છે. ખરેખર તો એ પોતાની કલ્પનાને ભોગવે છે, એ વખતે સુખની કલ્પના કરે છે અને દુઃખની કલ્પના કરે છે, એને એ કલ્પનાને ભોગવે છે. વાસ્તવિકપણે પારમાર્થિકપણે તો બંને કલ્પનામાં એ દુઃખને જ ભોગવે છે, સુખને ભોગવતો નથી. અધ્યાત્મના દ્રષ્ટિકોણથી તો એ દુઃખને જ ભોગવે છે, કેમ કે આત્માનું જે આધ્યાત્મિક સુખ છે એ કલ્પનામાં આવતું નથી કે હોતું નથી. એટલા માટે સુમિતજી એમ કહ્યું પોતે જ્યોતિષનો જ્ઞાન હતું એમને, જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા વિના, જ્યોતિષનું ગુરુના ઉઘાડને કારણે જ્ઞાન હતું. નાની ઉંમરમાં એ જ્યોતિષની વાત એમણે બંધ કરી દીધી. 18-19 વર્ષે એ વિષયને બહારમાં મૂકવાનો બંધ કરી દીધો. કોઈ પ્રશ્ન પૂછે તો એનો નિષેધ કરતા કે એવા કલ્પિત, એવી કલ્પિત વાતો તમારે અમને પૂછવી નહીં, એ બધો કલ્પિત વિષય છે એમ કહી દેતા. જ્યોતિષ તો ગણિત જ્ઞાન છે, કલ્પિત કેમ કહેવું? એ તો ભગવાનની વાણીમાં આવેલો વિષય છે, ગણિત ગણિત છે. પણ કલ્પિત સુખ દુઃખ, સુખ દુઃખની કલ્પનાને લોકો એ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી વધારે દ્રઢ કરે છે, અને તેથી તે આત્માને નુકસાન થાય છે વધારે. એવો નુકસાન બંધ કરવા માટે એમણે એ લાઈન ઉપર આવનારાને નિષેધ કર્યો, એને આગળ વધવા દેવાને બદલે એને રોક્યા. એ વિષયમાં આગળ વધવા જેવું નથી, એ બધી કલ્પિત કલ્પિત વિષય છે, છોડી દો એ વાત, એમ કહી દીધું. કેમ કે મને અનુકૂળતાઓનું સુખ કેવી રીતે મળશે ભવિષ્યમાં, મારી પ્રતિકૂળતાઓ કેવી રીતે ટળશે કે આવશે તો કેવી રીતની હશે, આવી સુખ દુઃખની કલ્પનાને દ્રઢ કરવા અથવા કલ્પિત સુખ દુઃખને સાચું માનવાની દ્રઢતા જે થાય છે એનું કારણ લોકો લોકોમાં જોયું. તેથી તે શાસ્ત્ર જ્ઞાન એક પ્રકારનું હોવા છતાં એને કલ્પિત જ્ઞાન કહીને એ પ્રવૃત્તિ બંધ કરી દીધી છે. એ ખરેખર જ્ઞાન કલ્પિત નથી, પણ સુખ દુઃખ છે એ કલ્પિત છે, અને એમાં એ કલ્પના છોડવી એ યોગ્ય છે, એ કલ્પનાને દ્રઢ કરવી તે યોગ્ય નથી, એમ કહેવું છે. જે જગતમાં મિથ્યા દ્રષ્ટિ જીવો છે તેને તેવા પ્રકારનો હર્ષો ભોગવવાની લાયકાત છે, અને તે લાયકાત અનુસાર તેના સંયોગનો કેવો મેળ છે એ બતાવવા માટે ત્યાં એને સુખ દુઃખના નિમિત્તો બતાવવામાં આવ્યા છે. ખરેખર એ સંયોગોને કારણે સુખ દુઃખ નથી. નિમિત્તાધીન દ્રષ્ટિ છોડવી, પોતાના પરિણામમાં હર્ષોક થાય છે એ પોતાની કલ્પનાથી થાય છે, અજ્ઞાનથી થાય છે. વસ્તુના સ્વરૂપ અનુસાર પરિણામ કરતા એવા હર્ષોકની કલ્પનાના પરિણામ રહેતા નથી. પોતે જ્ઞાતા દ્રષ્ટા છે અને અન્ય પદાર્થો માત્ર જ્ઞેય છે એમ જ્ઞાન માત્ર તત્વનું અવલંબન લેવું, અથવા પોતાના જ્ઞાનમાં અસ્તિત્વનું ગ્રહણ કરવું, એમ એમાંથી નીકળે છે. બધેથી ગમે ત્યાંથી એ જ નીકળે છે. કોઈ પણ જગ્યાએથી બોધનો વિષય તો આ જ નીકળે છે કે તું આત્મા જ્ઞાતા દ્રષ્ટા છો, તારા સ્વરૂપમાં અનંત 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 આનંદ ભર્યો છે, એનું લક્ષ કરતા તારા પરિણામમાં આનંદ ઉભરાઈ જશે, એ નિર્દોષ આનંદ તારે ભોગવવા યોગ્ય છે, અને એ સિવાયના અન્યથા પ્રકારે રાગ દ્વેષની કલ્પના કરીને દુઃખી થવા જેવું નથી. જે આત્મા સ્વભાવનો અનાદર કરીને પર ચીજથી પોતાને સુખી માને છે તે જીવ મોટો પાપી છે. આમાં શિષ્યા શેઠિયાવ, રાજા, ચક્રવર્તીઓ, મિથ્યા દ્રષ્ટિઓ બધા આવી જાય છે. જેને બહારમાં અનુકૂળ સંયોગો છે અને એ પરચિતથી પોતાને સુખ માને છે, તે પરચિતથી પોતાને અનુકૂળતાથી સુખ માનનારો પોતાના ભગવાન આત્માનો અનાદર કરે છે, અને તે ભગવાનનો અનાદર કરતો હોવાથી મોટો પાપી છે.
મોટો પાપી
આ જ્ઞાનીનું ગણિત છે, પૂર્ણ પાપનું જ્ઞાનીનું આ ગણિત છે. લોકો તો બહારમાં હિંસા કરે, ચોરી કરે, અસત્ય બોલે તો એને પાપી ગણવામાં આવે છે, પણ આવડું મોટું પાપ કરે છે, સૌથી મોટું પાપ કરે છે. જો ભાઈ સુખી છે, દાન દે છે અને સુખ ભોગવે છે, પૂર્વે આવા દાન દીધેલા એટલે અત્યારે એને લક્ષ્મી મળી, આ ફરીને પાછા હવે દાન દે છે એટલે ફરીને પાછી લક્ષ્મી મળશે. કે છે કે બહુ મોટું પાપ બાંધે છે. કોણ બાંધે છે કે કેમ એ તો ભગવાન જાણે, પણ પાપ તો ખરેખર મોટું બાંધે છે. પુણ્ય પાપ અધિકારની પાછળની ગાથાઓ છે, 285-86 ગાથા સાથે છે. એમાં પ્રતિક્રમણને પછખાણનો વિષય લીધો છે. ભગવાનના ઉપદેશમાં પ્રતિક્રમણને પછખાણ, પછખાણ છે એ ભવિષ્યના પાપ અથવા ભવિષ્યના વિકારી પરિણામની નિવૃત્તિ. લોકો તો પાપની નિવૃત્તિ સમજે છે, પણ પુણ્ય પાપ બે નિવૃત્ત કરવાની વાત છે. કે ભવિષ્યમાં મને કોઈ પદાર્થોનું અવલંબન ન હો, મને ભવિષ્યમાં પણ મારા શુદ્ધાત્માનું જ લક્ષ્ય રહો અને કોઈ પણ પર પદાર્થ ઉપર મારું લક્ષ્ય ન રહો. એ પરદ્રવ્યનું લક્ષ્ય છોડાવવા દ્રવ્યનું પછખાણ છે, અને તે પદાર્થો પ્રત્યે લક્ષ જતા રાગ દ્વેષ આદિ ભાવો થાવ એને સારું જાણવું તેને અપછખાણ કહે છે. પદાર્થને સારા જાણવા તેને અપછખાણ કહે છે, તે પદાર્થના નિમિત્તે થતા રાગાદી ભાવોને સારા જાણવા તેને ભાવનું અપછખાણ કહે છે. દ્રવ અપછખાણ અને ભાવ અપછખાણ. તે પદાર્થોને હું ભવિષ્યમાં પણ સારા નહીં જાણું ને એમાં મમત્વ નહીં કરું તે દ્રવનું પછખાણ છે, અને તે પરિણામોમાં તે પદાર્થો પ્રત્યેના વિકારી ભાવોમાં હું મીઠાશ નહીં લઉં એ મારા પરિણામ નથી એમ ગણીને તે પરિણામને છોડવા ચાહું છું તે ભાવનું પછખાણ છે. આવો એ પછખાણનો વિષય ચાલ્યો છે. ગુરુદેવ પ્રવચનમાં ત્યાં સુધી એ વિષયને લીધેલો છે. અત્યારે પુણ્ય બાંધીશ ને લક્ષ્મી મેળવીશ એ તો બહુ પૈસા મળશે, દાન આપીશ ને ભવિષ્યમાં પૈસા મળશે એ તો બહુ મોટું પાપ છે, પણ અત્યારે પુણ્ય બાંધ્યું તો ભવિષ્યમાં દેવગુરુ શાસ્ત્ર મળે. અત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના સારા પરિણામ શુભ પરિણામ કરું તો ભવિષ્યમાં આવા જ પાછા મને વિતરાગી દેવગુરુ શાસ્ત્ર મળે તે દ્રવ્યનું અપછખાણ છે, અને ત્યારે હું સમોસરણમાં જઈને પૂજા કરું એ ભાવનું અપછખાણ છે. અપછખાણ એટલે ભવિષ્યનો ત્યાગ ન કરવો, ભવિષ્યનું ગ્રહણ કરવું કે મારે મને આવા સંયોગો પુણ્યના સંયોગો હો ને મને આવા પુણ્ય ભાવ હો. હા, એડવાન્સમાં ઈચ્છા છે અત્યારથી, એ અપછખાણ છે દ્રવ્યનું ને ભાવનું. એ અપછખાણ છે એ તો એ દ્રષ્ટિકોણથી સમજાયું, કેમ કે ભગવાનના ઉપદેશમાં પછખાણનો વિષય આવ્યો છે માટે. પણ એની અંદર એથી મોટી ખરાબી એ છે કે એ મિથ્યાત્વ છે ત્યાં. એ જે ભવિષ્યમાં પણ પરદ્રવ્ય ને પરભાવને ઈચ્છે છે એ એનું મિથ્યાત્વ છે. અત્યારે તો ઈચ્છે જ છે, પણ ભવિષ્યનું પણ ઈચ્છે છે, એટલે ભવિષ્યનું જે ઈચ્છે છે એને અત્યારે છોડવું એ વાત તો રહી જ નહીં. શું તકલીફ ઊભી થઈ? કે જેને કાલે જે ચીજ હજી ખાવાનું નક્કી કર્યું છે એને આજે એનો ત્યાગ કરવાની તો વાત જ ક્યાં રહી, હજી કાલે પણ એને તો જોઈએ છે. માટે એને સર્વસંગ વિમુક્ત થવું એ વાત એને રાખી નથી. બહારના પૈસા વગેરે ભવિષ્યમાં ઈચ્છવી તો અશુભનું નિમિત્ત છે, પણ આ તો કેવળ શુભનું નિમિત્ત છે એ વાત પણ આધ્યાત્મિક પ્રકરણની અંદર અનુકૂળ નથી. ઠીક, આવી વાત લીધી છે. કેમ કે એમાં આત્માના સ્વભાવનો અનાદર છે. પરિપૂર્ણ પવિત્ર અકસાય સ્વભાવ આત્મા, એનો અનાદર કરીને બહારના વૈભવથી પોતાને સુખ માને છે. જીવ મોટો પાપી છે, સુખી નથી અને પુણ્યવંત પણ નથી. અહીંયા પ્રકરણ એ ચાલ્યું છે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં. અહીંયા પુણ્ય જીવ અને પાપ જીવ એમ જીવને સંપૂર્ણ જીવને વિશેષણ લગાડ્યું છે કે કયો પુણ્ય જીવ છે અને કયો પાપ જીવ છે, એમ પુણ્ય પાપનું વિશેષણ જીવને લગાડ્યું છે. એટલે એ પ્રકરણથી વાત ચાલે છે કે જગતની અંદર શ્રીમંતાય ને વૈભવથી સંયોગ વાળો જીવ હોય તો એને પુણ્યવંત તરીકે લોકો ઓળખે છે. પુણ્યાત્મા છે, જો એને ભૂતકાળમાં પુણ્ય કરેલા એટલે અત્યારે એ દ્રષ્ટિકોણ છે એ બરાબર નથી.
મોટો
એ રીતે સંયોગ થી સુખ ને જોવા જેવું નથી, નક્કી કરવા જેવું નથી, દ્રઢ કરવા જેવું તો છે જ નહીં. પણ એ રીતે જે દ્રઢ કરી જાય છે ભૂલ ભૂલામણીમાં કે જોવો એને પોતાને ઈચ્છે છે એટલે બીજાને પણ એનું મળે, જોવું કેવું સુખ છે, જોવું કેવું સુખ છે. કહે છે કે પર ચીજ થી સુખ માને છે તે જીવ મોટો પાપી છે. કેમ કે સ્વભાવમાં રહેલા સુખનો એમાં અનાદર કરવામાં આવ્યો. આ મોટી મોટી વાત છે. અંદર મોટી ચૈતન્ય નિધિ પડી છે, બહારમાં પૈસાની નિધિ નથી લેવી. અંદરમાં અનંત ગુણની ચૈતન્ય નિધિ મહાન છે, તેનો આદર કરતો નથી ને જડમાં સુખ માને છે. તે જીવને બહારમાં ભલે લક્ષ્મીના ગંધ હોય તો પણ તેને ભગવાન પાપી કહે છે. જીનેન્દ્ર ભગવાન તો તેને પાપી કહે છે. આમ ભગવાન થી વાત લીધી છે. લોકો આખા જગત વાહવા કરે, આ મહાપુણ્યશાળી દેવમાં એવું છે, અહીંથી પુણ્ય કરીને ઉપરના દેવોમાં સોળ સ્વર્ગ છે, ઉપર ઉપરના દેવોમાં વિશેષ પુણ્યવાન જીવો જાય છે. ત્યાં કુમાર અવસ્થામાં જન્મ થાય છે, આખી જિંદગી કુમાર અવસ્થામાં યુવન અવસ્થામાં જ રહે છે. બાળ અવસ્થાના દુઃખ નથી, વૃદ્ધાવસ્થાના દુઃખ ત્યાં નથી. તો અહીંયા જે નીચેના દેવો એની સેવામાં અગાઉથી હોય છે એમ કે ઓ સ્વામીનાથ તમે કેવા પુણ્ય કરીને આવ્યા કે અમારા તમે સ્વામી છો. ઓલા પણ દેવો જ છે, એ પુણ્ય કરીને ત્યાં ગયેલા છે. એને એવી રીતે સ્તુતિ કરે, એની ભક્તિ કરે, એનું બહુમાન કરે. અહીં તો શું થાય છે, માન થાન થાય, અહીંયા તો માન પાછળ માણસ મરે છે, પણ ત્યાં દેવલોકના પ્રમાણમાં તો કાંઈ નથી. અહીંયા એટલા સંખ્યામાં એટલા દેવો હોય ત્યાં, અને માન પાનના સાધનો એટલા હોય. અહીં તો બહુ બધું ઓલું કાગળિયું આપે, માનપત્ર, ત્યાં તો ફૂલીને ઢંઢોલ થાય. હા હા હા, કેટલા વિશેષણ લગાડ્યા છે, પણ એ બધા રજકણની રચના છે. જેટલા અક્ષર લખ્યા એ બધા રજકણની રચના છે, એમાં કાંઈ છે ત્યાં તો પ્રકારે બધા વિશિષ્ટ છે માનપાનના. એટલું માન ને
એ
બધું એમ જ છે. આ તો આયા કેટલામાં ભિખારો સંતોષાય છે એની વાત છે. દીન વૃત્તિ છે ને, માન લેવામાં દીન વૃત્તિ છે, એટલે નમાલી બાબતમાં એ સંતોષાય છે. લોકો એને દેવો ત્યાં એને પુણ્યાત્મા કહે છે, પણ આ તો એમ કહે છે કે ત્રણેય લોકમાં કોઈ પણ જીવ બાહ્ય અનુકૂળતાથી સુખ માને તે પુણ્યના ઉદયમાં, કર્ણાનુયોગના હિસાબે તો પુણ્ય જ ઉદય છે એને, પણ એનાથી સુખ માને એટલે ભગવાનના જ્ઞાનમાં એ જીવ પાપી થયો, એ પુંજીવ ન રહ્યો, પાપ જીવ થઈ ગયો એ. એમ કેમ આમ આખું જ્ઞાન જુદું છે, ભગવાનનું જ્ઞાન અને એમની લાઈન આખી જુદી છે, સંસારીઓની લાઈન આખી જુદી છે, પાપ જીવ છે એમ ભગવાન કહે છે. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર તરીકે ઉપજે અને ઇન્દ્રાસન, દૈવી ઇન્દ્રાસન ઉપર એનું લક્ષ જાય તો એને આકુળતાથી એવો અનુભવ થાય. ઇન્દ્રનું ઇન્દ્રાસન દુઃખનું નિમિત્ત જુએ છે, કિંચિત માત્ર એ સુખનું નિમિત્ત જોતા નથી. આમ છે શું કહ્યું, અંદર મોટી ચૈતન્ય નિધિ પડી છે તેનો આદર કરતો નથી અને જડમાં સુખ માને છે તે જીવને બહારમાં ભલે લક્ષ્મીના ગંધ ખડકાઈ ગયા હોય, દુનિયા આખીની લક્ષ્મી ભલે ને ખડકાઈ ગઈ હોય, તો પણ તેને ભગવાન તો પાપી કહે છે. હવે એની સાથે સરખામણી કરે છે બીજા પુણ્ય જીવની, પણ દેહથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન કરનારું નાનું દેડકું હોય કાંઈ એને પુણ્યનો સંયોગ ન દેખાય. કાદવમાં ખાબોચિયામાં ગંધાતા કાદવના ખાબોચિયામાં સમ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અંદર ભગવાન આત્માના દર્શન કર્યા હોય અને ભગવાન આત્માનો અંદરમાં જ્ઞાનથી સાક્ષાત્કાર કર્યો હોય, ઠીક, તે જીવ પુણ્ય જીવ છે. તો તે પણ પુણ્ય જીવ છે, એને વિશેષણ કેવું દીધું, પેલા પાપ જીવ છે ને આ પુણ્ય જીવ છે. પુણ્ય એટલે અહીંયા જગતનું પુણ્ય નહીં, પવિત્રતાને અહીંયા પુણ્ય કહે છે, અપવિત્રતાને અહીંયા પાપ કહે છે. સંયોગથી સુખ માનનારના પરિણામ મેલા હોવાથી એને પાપ જીવ કહ્યો અને અંદરમાં શુદ્ધ પરિણમનમાં પવિત્ર દશામાં આનંદ ને સુખ ને નિર્દોષ આનંદ ને નિર્દોષ સુખ ને ભોગવનાર પ્રાપ્ત કરનાર જીવ ને પુણ્ય જીવ કયો. ત્યાં આ પુણ્ય નહી, શુભ ભાવરૂપ પુણ્ય નહી, પવિત્રતા ને અહીંયા પુણ્ય કહેવામાં આવે છે. આમ નથી કહેતા, અહીં એ શબ્દ વપરાય છે આપણે કે ફલાણા ફલાણા ની પુણ્ય સ્મૃતિમાં, પુણ્ય સ્મૃતિ એટલે પવિત્ર સ્મૃતિમાં, અમારી સ્મૃતિ એમના વિશે પવિત્ર છે એમ કેમ. પુણ્ય સ્મૃતિ એટલે આ પુણ્ય નહીં, પુણ્ય સ્મૃતિ એટલે પવિત્ર સ્મૃતિ, એમની પવિત્રતાનું સ્મરણ કરીએ છીએ. વાર્ષિક દિવસ આવે, જ્ઞાની હોય કે એમની આ પુણ્ય સ્મૃતિનો દિવસ છે, અવસાનનો દિવસ છે એમ ન કહેવાય, પુણ્ય સ્મૃતિનો દિવસ છે, એટલે એમની પવિત્રતાને સ્મરણ કરવાનો આ દિવસ છે એમ ખરેખર ભાવ એની અંદર એવો છે. તે પુણ્ય જીવ છે, તે જીવ અલ્પકાળમાં મોક્ષ ચાલ્યો જશે. એ દેડકાનો જીવ છે એ અલ્પકાળમાં અસંખ્ય સમયમાં મોક્ષમાં જવાનો છે એમ કહે છે. એને મોક્ષમાં જવા માટે અનંતકાળ લાગશે, એને કયા દ્રષ્ટિકોણથી જોવું છે. તે જીવ અલ્પકાળમાં મોક્ષ ચાલ્યો જશે. મૂળ તો શું છે કે વિપરીત અભિપ્રાય એટલો બધો દ્રઢ કર્યો છે, જ્ઞાનમાં સમજણથી અને માન્યતામાં શ્રદ્ધાંતથી એટલો દ્રઢ કર્યો છે કે જીવને એ પરિણામ કાઢવાને એમાંથી પાછું વળવું મુશ્કેલ પડે છે. પણ ભાઈ, તને એ પરિણામ ભલે એ સંયોગને એ પરિણામ તને અત્યારે થોડા કાળ પર પૂરતા ભલે મીઠા લાગે, પણ બહુ મોટા દુઃખમાં હર્ષેલાઈ જવાનો એ પ્રસંગ છે તારા માટે. નાની સુની વાત નથી, પણ બહુ મોટા દુઃખમાં તું ચાલ્યો માટે વર્તમાનમાં જ એ પરિણામોથી તું પાછો વળ. એ પરિણામ, એ મીઠાશ, સંયોગની અનુકૂળતાઓ હો તો હો એની મીઠાશ લેવા જેવી નથી, અને પ્રતિકૂળતાઓ હો તો પણ એની કડવાશ અનુભવ કરવા જેવી નથી. એનો અણગમો તારી મીઠાશને લઈ આવશે, અને તારી મીઠાશ એના અણગમાને પેદા કરશે. એ તો બે એક સિક્કાની બે બાજુ જેવી વાત છે. દ્રઢ કર્યું હોય એટલે જરા અઘરું લાગે કે આખરું લાગે. શુભ ભાવ અમને લાભ કરશે, શરીરની ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર જીવ પણ પાપી છે. એ પાપ જીવ લીધો, મિથ્યાત્મ પાપ ખૂટે છે ને. કે શુભ ભાવ અમને લાભ કરશે, અત્યારના શુભ ભાવથી ભવિષ્યમાં પણ એવા શુભ કાર્યો કરવાના પ્રસંગ મળશે. એ જીવ વર્તમાનમાં પણ પરદ્રવ્ય ને પરભાવનું પછખાણ કરતો નથી, અપછખાણ કરે છે. અને મિથ્યાત્વ છે એનાથી પાછો વળતો નથી, એટલે એ એનું અપ્રતિક્રમણ છે. ત્યાં તો એવો દાખલો આપ્યો છે કે જૈન સંપ્રદાયમાં જન્મીને પ્રતિક્રમણનો પાઠ બોલીને પાઠ કરીને એમ માને છે કે અમે પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ કરે છે કે નહીં? તો એ શુભ ભાવથી પાછો વળવાને બદલે એ શુભ ભાવ કરવાથી પ્રતિક્રમણ કર્યું, એને પ્રતિક્રમણ નથી કર્યું, પણ મિથ્યાત્વના દ્રષ્ટિકોણથી તેણે અપ્રતિક્રમણ કર્યું છે. ઠીક છે, કેવી રીતે સિદ્ધ કર્યું છે? નવરા બેઠા શું કરવા ગપ્પા મારે? નવરા બેઠા આત્માનું કાર્ય ન કરે? નવરા બેઠા ગપ્પા મારે એના કરતા આ કરે એમ કરીને મિથ્યા દ્રઢ કરવાનું છે? એ તો કરવા જેવું એમ નથી કેતા કે ભાઈ તમે એવું પ્રતિક્રમણ નહીં કરતા, ગપ્પા મારો એમ કહ્યું હોય તો બરાબર છે. એ પણ ન કરો અને આ પણ ન કરો, કરવા જેવું છે તે કરો એમ કેવું છે એની પાછળ? અને તું કરી શકે છો માટે એમ કેવું છે? એક માણસ પાસે કરોડોનો જવેરાતનો ધંધો કરવાની શક્તિ છે, એ માણસ દાંતણ બજારમાં વેચવા બેસે તો એ યોગ્ય છે? કોઈ એને એમ કહે કે અરે ભલા માણસ, આ દાંતણ વેચવું તમારું કામ છે, તમે નાગરના ઘરમાં જન્મ્યા, જૈનના ઘરમાં, વાણિયાના ઘરમાં જન્મ્યા, આ બાવળના દાંતણ વેચવા બેઠા છો? તો કે ભાઈ નવરા બેઠા કુકનું ચોરી ચપાટી કરવી એના કરતા થોડો પણ પ્રમાણિકપણે વ્યવસાય તો કરીએ છીએ ને, આ નવરા બેઠા ચોરી કરવાનો ભાવ આવે એના કરતા ધંધો તો કરીએ છીએ. એના જેવી વાત છે કે તારી શક્તિ ને તારી સમજણ મિથ્યાતને ટાળી અને મોક્ષ માર્ગે તું ગમન કર, એવો વ્યાપાર પરિણામનો કરવાની તારી શક્તિ છે, કે તું મિથ્યાતને દ્રઢ કરવામાં ક્યાં લગાવે છો? અને એ છોડાવવાની વાત કરો ત્યારે તું એમ કહી શકતો પછી અમારા નવરા બેઠા ગપ્પા મારવા, કાંઈ સિનેમા જોવા જાઉં, કાંઈ નવરા બેઠા, કાંઈ નવરા બેઠા અમારે બીજી કુથલી કરવી, છાપા વાંચવા. આ રાજનો ચર્ચા ચાલે વધારે અત્યારે તો, પોલિટિક્સ ને રાજ્યની ચર્ચા વધારે, છાપા વિધા ને બધા સાધનો વિધા, એની કરતા તો સારું, પણ એ ઓલા જેવી વાત છે, દાંતણ વેચવા વાળા જેવી વાત છે. કે તારી શક્તિ છે એનો સદુપયોગ કરે એમ.
બરોબર,
તારે કરવું નથી એટલે ઊંધી ઊંધી વાત કરે છો કે તો હું અમારે આમ કરું. ગુરુદેવ એવું દ્રષ્ટાંત આપતા, લીંબોળી પાકેલી થાય છે ને, સહેજમાં ગળ્યો રસ પલટી, કડવો રસ પલટી ને મીઠો રસ થાય. છોકરાઓ નાના એમ કેરીને ઘોળે એમ લીંબોળીને મોટી આવી મોટી મોટી થાય, આવડી આવડી. ગામડામાં લીમડા હોય, આવડી આવડી લીંબોળી થાય, એમાંથી મીઠો રસ પીળી થઈ જાય લીલામાંથી, ઘોળીને રસ ચૂસે એમાંથી. તો એ છોકરાને કોઈ એમ કે એ મૂકી દે હું તને કેરી આપું છું, તો કલે આવી મીઠી લીંબોળી મૂકાય તમારે હું અમને કડવી ખર ખવડાવી છે, અમે કાંઈ કવડી કડવી ખાવાના, કાંઈ એવી કડવી બડવી ન ભાવે એમાં, અમે તો આ મીઠી લીંબોળી ખાસ. પણ ભાઈ તને મીઠી લીંબોળી નહીં, તને મીઠી કેરી જીવાની વાત છે અમૃત જેવી. એ વાત એને પકડવી નથી, અને ઊંધી ઊંધી વાત કેવી છે એ ઊંધું બાનું છે. શુભાવ અમને લાભ કરશે અને શરીરની ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર જીવ પણ પાપી છે, તે પાપ જીવ છે, મિથ્યાત્વ દ્રઢ કરે છે. જેને અંદર પરથી ભિન્ન ચૈતન્યનું ભાન નથી, કોણ આવું કહે છે, કોણ આમ કરે છે કે રાગ અને શરીરથી ભિન્ન ચૈતન્ય આત્મા છે એનું જેને ભાન નથી, ચૈતન્ય નિધિનું ભાન નથી, એ પુણ્ય ભાવથી અને શરીરની ક્રિયાથી ધર્મ કરવાને ચાહે છે, ઈચ્છે છે, અને એ મિથ્યાત્મને દ્રઢ કરતો હોવાથી જિનેન્દ્ર ભગવાને એને પાપ જીવ કહ્યો છે. પણ બહારમાં તો મોટા મોટા સાધુ સંતના ટાઇટલ લગાડ્યા હોય ને, કે એ ટાઇટલ એને મોક્ષ જવામાં કામમાં નહીં આવે. પરંપરા એ નિગોદમાં ચાલ્યો જશે અને ટાઇટલ બધા એને ઠેકાણે રહી જશે, એને સિદાળિયા થશે. જેને અંદર પરથી ભિન્ન ચૈતન્યનું ભાન નથી, તેથી શુભથી અને શરીરથી ધર્મ માનનાર પાપ જીવ છે આમ કહે છે. એને ભેદ જ્ઞાન વગર પાપની જડ કપાતી નથી, તેથી તે પાપ જીવ છે. આ સિદ્ધાંત આપ્યો છે અહીંયા સૂત્ર જેવી વાત કરી છે ગુરુદેવે, કે તું એમ કહેશ કે હું પુણ્ય ભાવ એટલા માટે કરું છું કે પુણ્ય પાપ હર્ષેલાય, પુણ્યના ભાવથી પાપને હર્ષેલો મારવા માટે હું પુણ્ય કરું છું. પણ તારે મૂળમાંથી પાપ કાપવું છે કે તારે ઉપરથી પાપના પાંદડા તોડવા છે ને મૂળને દ્રઢ કરવું છે? ઉપર ઉપરથી પાપના પાંદડા તોડીશ, નાના નાના પાપના અને મિથ્યાના પાપના મૂળ દ્રઢ કરીશ, તારું પાપ પાંગરી જશે એમ કહેવું છે. એટલે અહીંયા એક સિદ્ધાંત આપ્યો છે કે ભેદ જ્ઞાન વગર પાપની જડ કપાતી નથી. જડ એટલે મૂળ, જો પાપનું મૂળ બાળવું હોય તો એમાં ભેદ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાક્ષાત ભેદ જ્ઞાન મિથ્યાત્ને બાળે છે એટલે પાપના મૂળને બાળે છે. ભેદ જ્ઞાનના પ્રયાસના કાળમાં જે ભેદ જ્ઞાનનો વિકલ્પ છે એ તો ઊંચામાં ઊંચો પુણ્ય છે, એના જેવું તો ઊંચું પુણ્ય પણ નથી. કેમ કે ત્યાં તો દર્શન મોહ બંધ થાય છે સાથે સાથે. પણ એ ન્યાય તો એમ કહે છે સાક્ષાત જે ભેદ જ્ઞાન છે, રાગાદિથી ભિન્ન ચૈતન્યનું જે સાક્ષાત જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર પાપની જડ કપાઈ જાય છે, પાપનું મૂળ કપાઈ જાય છે. મંત્ર જેવી આ વાત મંત્ર જેવી કરી છે કે પાપ ન જોઈએ એમ તારે કહેવું છે ને, કે તને ખબર નથી આ વિષય, આ પાપને ટાળવાનું વિજ્ઞાન તું જાણતો નથી. ભેદ જ્ઞાન વગર કદી પાપની જડ કપાતી નથી, આ સિદ્ધાંત છે. એ ભેદ જ્ઞાન કરેલી ને પાપને ટાળવા અભેદ જ્ઞાન કરે ઉલટાનો, કે શરીરથી ધર્મ થાય, હું શરીરની આટલી ક્રિયા કરી નાખું, આટલી ક્રિયા જરાય ફેર ન પડવા દઉં આમાં, એમ કરીને શરીરની ક્રિયામાં દ્રઢતા કરે અને શુભભાવ થાય, એનાથી કલ્યાણ થવું માને, ધન ધર્મ થવું માને, તો એ પાપની જળને મજબૂત કરે છે. કથંચિત પુણ્ય કરતો હોવા છતાં પાપની જળને ત્યાં મજબૂત કરી નાખે છે. આ મોટું દૂષણ છે. સંપ્રદાયમાં પણ સમ્યક મિથ્યાત્વ ઉપર દ્રષ્ટિકોણ નથી, પણ પુણ્ય પાપ ઉપર દ્રષ્ટિ છે. પાપ કેમ ન થાય, પુણ્ય થાય કેમ, એટલું જોવે છે. પણ મિથ્યાત્વ કેમ થાય ને સમ્યક કેમ થાય એ દ્રષ્ટિકોણ અપનાવતા નથી, કહેવાતા જૈન સંપ્રદાયમાં. આ બધે તમારે દિગંબર સુધીમાં સંપ્રદાયમાં બધે એમ જાયેલું. સંપ્રદાયમાં આખો સંપ્રદાય હું આખું જગતમાં બધા મિથ્યા દ્રષ્ટિ છે એમાં. જગતમાં દ્રષ્ટિ કેટલા તો બધા ખોટા, કે એક વાર નહીં પણ જેટલી વાર કયો એટલી વાર ખોટા. એમાં સંખ્યા જાજી હોય એટલે હું એથી કાંઈ સંખ્યાથી કાંઈ સપનું માપ ચડે છે
નહીં, બિલકુલ નહીં.
તેથી તે પાપ જીવ છે, ભલે મોટો રાજા હોય. દ્રષ્ટાંત આપ્યું છે, ભલે મોટો રાજા હોય, ભલે મોટો શેઠિયો હોય, ભલે મોટો પુંછાળી કહેવાતો હોય, ભલે મોટો સાધુ કહેવાતો હોય, ભલે મોટો આચાર કહેવાતો હોય, ગમે તે કહેવાતો હોય, સંત કહેવાતો હોય, મોટો ભગવાન કહેવાતો હોય, અત્યારે તો ભગવાન તરીકે આયેલા છે કે નહીં, કેટલાકને ભગવાન તરીકે કહે છે કે નહીં, એ ગમે તે કહેવાતો હોય, પણ અંદરમાં જેને ભિન્ન ચૈતન્યનું ભાન નથી તેને પાપનું મૂળિયું ઊભું છે. તેથી તે પાપ જીવ છે, ભેદ જ્ઞાન વગર મૂળ કપાતો નથી. આમ છે, કેટલું વજન છે. સ્વામી કાર્તિકેય અનુપરીક્ષામાંથી પણ ભેદ જ્ઞાનનો વિષય એજન્ડા ઉપર લીધો છે. પ્રકરણ ચર્ચું છે પુણ્ય પાપનું, કે લોકો પુણ્ય કરે છે, કેટલાક લોકો જગતમાં પુણ્ય કરે છે, કેટલાક જીવો પાપ કરે છે, પાપ કરે છે એને નિંદવામાં આવે છે, પુણ્ય કરે છે એને પ્રશંસવામાં આવે છે. પણ મોક્ષ માર્ગમાં આ પદ્ધતિથી જોવાતું નથી. એમાં તો ભેદ જ્ઞાન કરીને પાપનું મૂળ બાળનાર છે એ મોક્ષ માર્ગે આગળ વધીને મોક્ષને પ્રાપ્ત કરશે. એના પાપ તો ટળશે જ, પણ એના પુણ્ય પણ ટળશે અને પરિપૂર્ણ વિતરાગ ભાવ એના ફળશે. પુણ્ય પાપ ટળશે અને વિતરાગ ભાવ ફળશે. આમ છે, ભાવ વગરનો તો રહેવાનું નથી. પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના કર્મો રાગ દ્વેષમય છે, એને ભલે ભલા જાણવા તે મિથ્યાત્વ છે. કોઈ પણ અપેક્ષા એને ભલા જાણવા તે મિથ્યાત્વ છે, અને તે પોતાના સ્વરૂપથી તદ્દન વિરુદ્ધ છે, પોતાની જાતથી એ વિરુદ્ધ છે. તેથી કોઈ એકલું પુણ્ય કરવાનું હિમાયતી હોય તો પણ માત્ર પુણ્ય કરીને પાપથી બચી શકશે, એને પાપ અવશ્ય થાશે થાશે ને થાશે જ, કેમ કે પાપનું મૂળ સાજું છે. પુણ્ય પરિણામ પલટીને પાપના પરિણામ એને ક્રમમાં આવ્યા વિના રહેશે નહીં.
પરંતુ